నమో అరిహంతాణం నమో శ్రీధాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సవ్వచాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణీ మంగళం కుందకుందార్యో జై గంధర్వోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం దేశారం కర్మ భూభృతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే సద్గుణలబ్ధయే.
સત્વાસૂત્ર ગ્રંથાદી આજ એનો આપણે પહેલા અધ્યાયના પરિશિષ્ટમાંથી અમુક મુખ્ય મુખ્ય અંશો આપણે જોયા. બાકીની વસ્તુ મેં તમને હોમવર્ક તરીકે આપી હતી વાંચવા માટે, તો એ તમે વાંચી હશે, ન વાંચી હોય તો વાંચજો. એ ખૂબ સમજવા યોગ્ય વસ્તુઓ છે. આપણે એમાંથી મુખ્ય મુખ્ય અંશ જોયા, આપણી શક્તિ અનુસાર એમાંથી આપણે ભાવ કાઢ્યા. હવે આજે આપણે આગળ વધશું. આજથી આપણે બીજો અધ્યાય શરૂ કરીએ છીએ. જો બીજો અધ્યાય આ તત્વાદ સૂત્રમાં કેટલા અધિકાર છે? ટોટલ કેટલા અધિકાર છે? ખ્યાલ ને કોઈને ખ્યાલ છે? 10 અધિકાર છે. 10. એ 10 અધિકારમાં શેની વાત આવે છે? મોક્ષ માર્ગ ની બરાબર છે, પણ મોક્ષ માર્ગ એટલે કોની પર્ટિક્યુલરલી વાત આવે છે? 7 તત્વોની વાત એમાં આવે છે. એ 7 તત્વોમાં ફર્સ્ટ થી ફોર્થ અધિકાર સુધી જીવ તત્વની વાત આવે છે. જો આપણે થોડું ઇન્ડેક્સ માંથી પણ ફરાવતા જઈએ તો આપણને ખ્યાલ આવે. જો પ્રથમ અધ્યાય, પછી બીજો અધ્યાય, ત્રીજો, ચોથો, આટલી વસ્તુમાં જીવ તત્વની વાત આવે છે. પછી જો 5મા અધ્યાયથી અજીવ તત્વનું વર્ણન આવશે, અને એમાં અજીવમાં ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ બધાનું વર્ણન એમાં આવશે. પછી 6ઠા અધ્યાયથી આશ્રવ તત્વનું વર્ણન આવશે. 7મા અધ્યાયમાં શેની વાત આવશે? 7મા પણ આશ્રવની જ વાત આવે છે. 8મા બંધ ની વાત. 6ઠો 7મો આશ્રવ, 8મા બંધ, 9મા સંવર અને નિર્જરા બેવ, અને 10મા મોક્ષ તત્વની વાત આવે છે. આ રીતે આખા 10 અધ્યાયમાં 7 તત્વનું વર્ણન આમાં કવર કરેલું છે. તો આપણે પહેલા અધ્યાયમાં શેની વાત કરી અત્યાર સુધી? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની વાત આપણે કરી. પહેલા સમ્યક દર્શન પહેલી 4 ગાથાઓમાં લીધું, પછી 8મા સૂત્રથી લઈને સમ્યક જ્ઞાનની વાત છેલ્લે સુધી કરી. પછી એમાં પણ મિથ્યા જ્ઞાનની પણ વાત લઈ લીધી. એવી રીતના સમ્યક દર્શન અને જ્ઞાન બરાબર બેની વાત આપણે કરી. એમાં પરિશિષ્ટમાં આપણે સમ્યક દર્શનનું વધારે ડિટેલમાં જોયું. સમ્યક ચારિત્રની વાત આગળ સંવર નિદ્રા આદિમાં આવશે પાછળથી, બરાબર. હવે જો આ સેકન્ડ અધ્યાય આપણે શરૂ કરીએ છીએ, તો જીવ તત્વના વર્ણનમાં જ સેકન્ડ અધ્યાયમાં વિશેષ વર્ણન આવશે. તો જે 2 વર્ણન આવશે હું અહીંયાથી થોડું વાંચું છું. જેની પાસે શાસ્ત્ર હોય તો તમે પેજ નંબર કયું છે? 171 તો અધિકારની શરૂઆત છે. હું મારે એક બીજું બતાવું છું તમને. હા, જો જ્યાં અધિકાર પૂરો થાય છે ત્યાં છેલ્લે ઉપસંહાર છે, પેજ નંબર 227 ઉપર 53rd સૂત્ર છે, એ પૂરું થાય એના પછી મળ્યું બધાને ઉપસંહાર. એ ઉપસંહારનો પહેલો જે પોઈન્ટ છે એમાં જ આપણે વાંચશું. જો આ સૂત્રો છે ને એનાથી નીચે છે, સૂત્રો પૂરા થાય પછી. હા બસ, આ ઉપસંહાર નો પહેલો પણ છે એ આપણે જોઈએ. જો અહીંયાથી વાંચે શું લખ્યું છે, જો આ અધ્યાયમાં જીવ તત્વનું નિરૂપણ છે, તેમાં પ્રથમ જ જીવના ઔક્ષમિક આદિ પાંચ ભાવો વર્ણવ્યા. આ સૂત્ર 1-7 સુધી જીવના પાંચ અસાધારણ ભાવ છે એનું વર્ણન આવશે. તમે સાંભળ્યા હશે ને ઔક્ષમિક ભાવ, પછી ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ, એની ચર્ચા આપણે હમણાં કરશું. પછી જો સૂત્ર 7 બરાબર, પછી જીવનું પ્રસિદ્ધ લક્ષણ ઉપયોગ જણાવીને તેના ભેદ કયા છે. હવે જીવના લક્ષણ એમાં એના ભેદ પ્રભેદ એની વાત આવશે. પછી જીવના બે ભેદ સંસારી અને મુક્ત કયા છે, તેમાં સંસારી જીવના ભેદ સંજ્ઞી અસંજ્ઞી ટ્રસ્ટ સ્થાવર કયા, અને ટ્રસ્ટના ભેદ બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધી જણાવ્યા. પાંચ ઇન્દ્રિયના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે પ્રકાર કયા અને વિષય જણાવ્યા. આજે આ સૂત્ર 11-21 સુધી આ જીવના ભેદ પ્રભેદનું વર્ણન આવશે. તમે કદાચ 14 માર્ગના અથવા 20 પ્રરૂપના સાંભળ્યું હશે ને, ક્યારેક સાંભળ્યું છે? ગુણસ્થાન, જીવ સમાજ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, ગતિ, ઇન્દ્રિય, કાળ, યોગ, વેદ, કષાય, જ્ઞાન, દર્શન, સંયમ, પછી લેશ્યા ભવ્ય સમ્યક્ત્વ, સંજ્ઞી અને આહાર અને ઉપયોગ, આ રીતે 20 જાતની પ્રરૂપણા છે. એટલે કે આ આખા વિશ્વમાં જીવોને ક્લાસિફાય કરવાની પદ્ધતિઓ, તો 20 અલગ અલગ પદ્ધતિથી જીવને ક્લાસિફાય કરવામાં આવ્યા છે. તો એ બધી પદ્ધતિઓનું વર્ણન શોર્ટમાં આ અધ્યાયમાં આવશે. એના સિવાય આ 11-21 સૂત્રમાં પાંચ પરાવર્તનનું વર્ણન આવશે. સાંભળ્યું છે પાંચ પરાવર્તન? દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન અને ભાવ પરાવર્તન, એનું આખું વર્ણન અહીંયા આવશે. પછી જો શું આગળ સૂચવે છે, એકેન્દ્રિયાદી જીવોની કેટલી ઇન્દ્રિયો હોય છે તેનું નિરૂપણ. હા, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય આદિ, તો એને કેટલી કેટલી ઇન્દ્રિયો હોય છે, કઈ કઈ હોય છે એનું નિરૂપણ 22-23. વળી સંજ્ઞી જીવોનું તથા જીવ પરભવ ગમન કરે તે ગમનનું સ્વરૂપ, એક ભાવથી બીજા ભાવમાં જાય તો કઈ રીતે જાય છે અને ત્યાં શું શું વિશેષતાઓ હોય છે એનું વર્ણન 24-30 સૂત્રમાં આવશે. પછી જો આગળ, પછી જન્મના ભેદ, યોનિના ભેદ તથા ગર્ભજ, દેવ, નારકી અને સમૂર્છન જીવો કેમ ઉપજે તેનો નિર્ણય કર્યો. આ લગભગ ત્યાંથી 31-35 સૂત્રમાં જન્મ થવાના જુદા જુદા પ્રકાર કે છે કે કઈ રીતે જીવનો જન્મ થાય છે. આપણે અંડજ એટલે એગથી ઉત્પન્ન થાય, અથવા ગર્ભજ એટલે ગર્ભથી ઉત્પન્ન થાય, સમૂર્છન એટલે એના વગર વાતાવરણથી જ એમ જ જીવ ઉત્પન્ન થાય, એ બધાની ચર્ચા આપણે કરશું. એના પછી જો પાંચ શરીરના નામ કહી તેની સ્થૂળતા અને સૂક્ષ્મતાનું સ્વરૂપ કહ્યું અને તે કેમ ઉપજે તેનું નિરૂપણ કર્યું. એટલે પાંચ પ્રકારના શરીર, ઔદારિક, વૈકરિક, આહારક, તેજસ અને કારમાન, એનું આખું વર્ણન અહીંયા આવશે. એના પછી જીવને કયા વેદ હોય છે તે કહ્યું, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, એની વાત આવશે. પછી ઉદય મરણ અને ઉદીરણા મરણનો નિયમ બતાવ્યો. મરણના બે પ્રકાર જે છે એ કે છે, જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પર વસ્તુના સંયોગો હોય છે. આ જીવ જે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તો એના જે જુદા જુદા પ્રકારના ભેદ પ્રભેદ હોય છે ને, એ ક્યાં સુધી છે કે જ્યાં સુધી જીવમાં વિકારી અવસ્થા છે ત્યાં સુધી. હમણાં આપણે વાત કરી ને સમ્યક દર્શન એના નિમિત્ત કારણ આદિની, તો જ્યાં સુધી જીવ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરીને મોક્ષમાં નથી જતા ત્યાં સુધી આ ચાર ગતિમાં પરિભ્રમણ છે, તો ત્યાં સુધી આવા જુદા જુદા ભેદોમાં જીવ જોવામાં આવે છે, એનું અહીંયા જ્ઞાન આપણને કરાવે છે. અહીં તેનું જ્ઞાન કરાવ્યું છે અને સમ્યક દર્શન પામી વિકરાગતા પ્રાપ્ત કરી સંસારી જીવ મટીને મુક્ત જીવ થવા માટે જણાવ્યું. અને સાર શું કાઢ્યો કે આવા બધા ભેદોમાં આપણે નથી પરિભ્રમણ કરવું, આપણે તો એનો ત્યાગ કરીને મુક્ત જીવ થવું છે. ખ્યાલ આવ્યો? એટલે જો આખા અધિકારમાં આપણને ઘણું જ્ઞાન આપવામાં આવશે જીવોના ભેદ પ્રભેદનું, અને એ ક્યાં ક્યાં જોવામાં આવે છે એ બધા આપણે એનો થોડું સાર રૂપે એની ચર્ચા કરશું. એમાં આપણે સૌથી પહેલો ટોપિક જે જીવના 5 અસાધારણ ભાવ એની આપણે ચર્ચા હવે શરૂ કરીએ છીએ. જો પાછા આવી જઈએ આપણે પેજ 171 શાસ્ત્રમાં, અને સ્લાઇડમાં જરાક નીચે જોતા જઈએ. હજી નીચે બસ ફર્સ્ટ સૂત્ર પેજ 171 મોક્ષ શાસ્ત્ર ગુજરાતી ટીકા અધ્યાય બીજો. જો શરૂઆત કરીએ પ્રથમ અધ્યાયમાં સમ્યક દર્શનના વિષયોનો ઉપદેશ આપતા શરૂઆતમાં જ, એટલે કે અધ્યાય 1 સૂત્ર 4 માં જ જીવાદિ તત્વો કયા, કયું સૂત્ર હતું પહેલા તત્વ, પહેલા અધ્યાયનું ચોથું સૂત્ર જીવ અજીવ આશ્ર બંધ સંવર નિર્જરા મોક્ષા તત્વ, બરાબર આ 7 તત્વ છે. તો એ જીવાદિ 7 તત્વો કયા, તેમાંથી જીવ તત્વના ભાવો, તેનું લક્ષણ અને શરીર સાથે સંબંધનું આ બીજા અધ્યાયમાં વર્ણન છે. એક લાઈનમાં બે તેનું વર્ણન આવશે કે જીવના ભાવોનું, એના લક્ષણનું અને આ શરીર સાથેના સંબંધનું, એનું આખું વર્ણન હમણાં આવશે. પ્રથમ જીવના સ્વતત્વ એટલે કે નિજ ભાવ બતાવવા સૂત્ર કહે છે. પહેલા જીવના પોતાના ભાવોનું વર્ણન અહીંયા હવે કરવામાં આવે છે. જો સૂત્ર વાંચીએ પછી એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. જીવના અસાધારણ ભાવો સ્લાઇડમાં બધા સાથે વાંચીએ. ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ અદૈહ પારિણામિકો છે. જો આ સંસ્કૃત છે ઘણાને કદાચ વાંચવામાં થોડું અઘરું પડે, અથવા નામ પહેલી વાર સાંભળ્યા હોય તો કદાચ અઘરું પડે, પણ બહુ સિમ્પલ છે. 5 ભાવોનું નામ આમાં આવ્યું. કયા છે 5 ભાવ? ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર, મિશ્ર એટલે ક્ષાયોપશમિક, પછી અદૈહિક અને પારિણામિક. અને વચમાં શું કહ્યું કે આ સ્વતત્વમ જીવત્ય સ્વતત્વમ જીવના સ્વતત્વના ભાવ છે, બરાબર. જો ફરીથી વાંચીએ, ઔપશમિક ક્ષાયિકો ભાવ, ઔપશમિક અને ક્ષાયિક ભાવ છે. મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ અદૈહિક પારિણામિકો ચ, ચ એટલે એન્ડ અને, બરાબર. એટલે જે ઔપશમિક અને ક્ષાયિક કીધા અને મિશ્ર અદૈહિક અને પારિણામિક એ જીવના સ્વતત્વના ભાવ છે, બરાબર. આ સૂત્ર આપણે બધા યાદ કરવાનું છે, એટલે આપણે એને બોલશું 3-4 વાર. હા ચલો, અહીંયાથી જીવન દંગલ વાંચો તમે. મિશ્રસ્ય સ્વતત્વમ જો આમાં ક્યાં વર્ડને તોડવો એ ઇમ્પોર્ટન્ટ છે. જો સ્વતત્વમ અદૈહિક મ અને અ એ બે જોઈન કરીને મ થઈ ગયું, બરાબર, તો એને વચમાં આપણે તોડી નાખીએ તો સ્વતત્વમ અદૈહિક જે માત્રાઓ છે એ અની સાથે લઈ લીધી, અને મ છે એ અડધો જ મ છે, બરાબર. જો આમાં પહેલા શબ્દમાં પણ ઔપશમિક ક્ષાયિક એ તો બે શબ્દ જુદા જ છે. ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રચ, આ શ્ર અને ચ એ ચ બે મળીને મિશ્રચ જીવસ્ય સ્વતત્વમ અદૈહિક પારિણામિકો છે. ચલો અહીંયાથી વાંચો બીજો છે. બહુ સરસ. 5 ભાવના નામ બધાને યાદ થયા? પાછળ મનીષભાઈ જોયા વગર નામ યાદ થયા? ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ અથવા મિશ્ર ભાવ, પછી અદૈત ભાવ અને પારિણામિક ભાવ. બરાબર, આ પાંચ ભાવોના નામ યાદ કરવાના છે, સૂત્ર યાદ કરવાનું છે. બરાબર, ચલો આ બાજુ અનિલભાઈ બોલો બોલો, સૂત્ર બોલો. હા તો પાંચ ભાવના નામ બોલો. બરાબર બરાબર, અને પારિણામિક ભાવ. બહુ સરસ. ચલો આ બાજુથી કોઈ બોલશે? આંટી તમે બોલશો? બોલો. અને પારિણામિક, બહુ સરસ. ચલો ફરીથી સૂત્ર વાંચું. સૂત્ર લેવો છે ભાઈ? ભાઈ સૂત્ર લેવા છે સ્ક્રીન ઉપર, સ્લાઇડ મૂકી દે. નીચે પીપીટી છે ને, એને ખાલી ઓપન કરવાનું. નીચે મિનિમાઇઝ કરેલું છે ને પાવર પોઈન્ટ. હા બસ જો, ઔક્ષમિક શાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. એને આપણે નાના નાના વર્ડમાં તોડી નાખીએ. સૌથી પહેલામાં બે વર્ડ આવી ગયા ને, ઔક્ષમિક શાયિકો, ઔક્ષમિક શાયિકો ભાવો. બરાબર, આટલું સિમ્પલ છે. ઔક્ષમિક શાયિકો ભાવો, પછી મિશ્રસ્ય જીવસ્ય, મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. સ્વતત્વ અદૈત પારિણામિકો છે. બોલો પાછળથી બેન બોલી, સૂત્ર આખું ટ્રાય કર, ટ્રાય કર. બહુ સરસ, બહુ સરસ. ચલો બોલ, તું પણ બોલ. સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. બરાબર, જો આ સૂત્ર એટલે યાદ રાખવું જરૂરી છે, કેમ કે આ જે સિદ્ધાંત છે ને, પાંચ ભાવ, પાંચ અસાધારણ ભાવ, એ આ જૈન ધર્મનો એક ફાઉન્ડેશનલ સિદ્ધાંત છે. અને આ સૂત્ર યાદ રહે તો પાંચે નામ યાદ રહી જાય આપણને બહુ ઇઝીલી. જો ફરીથી ફરીથી આપણે બોલે, બોલશો ભાઈ સંકેતભાઈ? બોલો સૂત્ર. સૂત્ર જોયા વગર કોશિશ કરો. પહેલો ભાગ શું છે? ઔક્ષમિક શાયિકો ભાવ. બરાબર, ઔક્ષમિક શાયિકો ભાવ, ઔક્ષમિક શાયિકો ભાવ, ઔક્ષમિક શાયિકો ભાવ. બરાબર, હવે બીજો પાર્ટ, મિશ્રસ્ય જીવસ્ય, મિશ્રસ્ય જીવસ્ય, મિશ્રસ્ય જીવસ્ય. ત્રીજો ભાગ, સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. બરાબર, સિમ્પલ યાદ રહ્યું કે નહીં બધા? સ્વતત્વમ અદૈત, એમ સ્વતત્વ અને અદૈત, અને વચ્ચે મ અડધો એટલે મ આ થઈ ગયું. બરાબર, મ. ચાલો ફરીથી કોણ બોલશે જોયા વગર સૂત્ર? એમ નહીં, એક જણ જોયા વગર, બધા ગણગણ કરે તો ન ચાલે. બોલો. બહુ સરસ, વેરી ગુડ. બોલો અહીંયા ભાઈઓમાંથી કોણ બોલશે? બોલો બોલો. ઔદૈત પારિણામિકો છે. બહુ સરસ, વેરી ગુડ. જો આ સૂત્ર ઘરે જઈને પાછું તમે ત્રણ ચાર વાર બોલજો, આમ હલતા ચાલતા બોલાઈ જાય ને. હા, આમાં તો કઈ નથી, ત્રણ ભાગ યાદ કરવાના. પહેલો ભાગ શું હતો? ઔક્ષમિક શાયિકો ભાવ. બીજો ભાગ, મિશ્રસ્ય જીવસ્ય. ત્રીજો ભાગ, સ્વતત્વમ અદૈત પારિણામિકો છે. બરાબર, યાદ રહી ગયું બધાને? હેમલભાઈ બોલો બોલો, જોઈ બોલો તો છે ને, આદત પડે જરા.
ઔક્ષમિક શાયિકો ભાવ, મિશ્રસ્ય
મિશ્રસ્ય જીવસ્ય સ્વસત્વમ ઔદયિક કોચ. બરાબર, વેરી ગુડ. જો અમે હમણાં ઓલું સોનગઢ પ્રતિષ્ઠા માટે નાટક ની પ્રેક્ટિસ ને બધું કરતા હોય ને, તો અમને અમારા ઓલા જે ડાયરેક્ટર આવે છે ને પ્રેક્ટિસ દ્વારા, એ કે તમારે જોરથી વાંચવાની સ્ક્રિપ્ટ, કોઈ ની શરમ નહીં રાખવાની. આપણે કોણ સારું બોલે છે, કોણ ખરાબ બોલે છે એની ચિંતા કરવાની જ નહીં. જેટલું જોરથી બોલો ને એટલું તમારું વોકલ કોર્ડ ખુલે, અને વોકલ કોર્ડ ખુલે એટલું તમે વધારે બોલી શકો. એટલે ઘરે અરીકાની સામે જોઈને આ સૂત્ર 3-4 વાર બોલજો. ચલો, જો હવે આને સમજવાની ટ્રાય કરીએ. પહેલા તો જીવના અસાધારણ ભાવનો મતલબ શું? આ અસાધારણ શબ્દ શું કામ લગાવ્યો, અને ભાવનો મતલબ શું? આ બે વસ્તુ મારે જાણવી તમારી પાસે. જીવ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં આવા ભાવો હોતા નથી, એટલે એને કીધું અસાધારણ. બરાબર, હવે ભાવનો મતલબ શું? પછી બીજું શું થઈ શકે? ઇમોશન્સ નો શું મતલબ? હા, જીવમાં જાય એ તો અસાધારણ આવી ગયું, એટલે જીવમાં જ હોય છે. પણ ભાવ શબ્દ નો મતલબ શું? અનુભવ, ધારેલો સ્વભાવ, જેને આપણે સ્વભાવ કહીએ ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો ભાવ. બરાબર, જો ભાવ શબ્દના એક જગ્યાએ રેફરન્સ છે મારી પાસે, 9 જુદા જુદા મતલબ થાય છે. જ્યાં બ્રહ્મચારી કલ્પનાબેન એમણે જે ગાઈડ લખી છે ને, દીતરા વિજ્ઞાન 5 માળા, તો એમાં એક 5 ભાવનું ચેપ્ટર છે. એમાં પહેલા ભાવ શબ્દના 9 જુદા જુદા મીનિંગ કીધા. જો જેવી રીતના આપણે વસ્તુનો સ્વભાવ કહીએ, સ્વભાવ એ પણ ભાવ છે ને. સ્વભાવ એટલે જે એના ગુણો, એની શક્તિઓ, એને પણ ભાવ છે. બરાબર, પહેલો મીનિંગ આપણે 9 નહીં ગણીએ, થોડાક 2-4 ગણીએ. તો પછી બીજું આપણે શું કહે, સમયસારની પહેલી ગાથા, પહેલું સૂત્ર શું છે આપણે ટીકાનું? નમ સમય સારાય. પછી સ્વાનુભૂત્યા ચકાસતે ચેત્સ્વભાવાય ભાવાય, ચેત્સ્વભાવાય ભાવાય. એટલે હું એ સમયસાર ને નમસ્કાર કરું છું. એ સમયસાર એટલે કયું? એ સમયસાર એટલે શુદ્ધાત્મા. બરાબર, કોને નમસ્કાર કરે છે? કે જે સ્વાનુભૂતિથી પ્રકાશિત થઈ શકે એવો, અને જે ચિત્ત સ્વભાવ છે એટલે દર્શન જ્ઞાન રૂપ છે, અને ભાવાય એટલે શું? એ ભાવાય શબ્દનો મતલબ શું? ના, ભાવ પ્રગટ કરે નહીં, જે છે હોવા પણ, જે દ્રવ્ય છે જેની હયાતી છે. ભાવ, ભવન, ભવન એટલે હોવું. એટલે ભાવ શબ્દનો બીજો મીનિંગ શું છે? કે હોવું, અસ્તિત્વ. જે દ્રવ્યનું, એના ગુણોનું, એની પર્યાયનું, બસ હોવું, એનું એક્ઝિસ્ટન્સ, એને ભાવ કહેવાય. પછી જે થર્ડ મીનિંગ, આપણે ભાવ શબ્દ જનરલી શેમાં વાપરીએ છીએ? કે મને આવા ભાવ થયા, એનો શું મતલબ? પરિણામ. કોના પરિણામ? જીવના. કયા ગુણના પરિણામ? ચારિત્ર ગુણના પરિણામ. જયારે આપણે એમ કે મને આવા ભાવ થયા, તો જયારે ભાવ એટલે આપણે કોને રેફર કરીએ છીએ? કે મને હસવાનું મન થયું, મને ભક્તિ કરવાના ભાવ થયા. બરાબર, મને ભગવાનના દર્શન કરવાના ભાવ થયા, મને આજે બહુ ક્રોધના ભાવ થયા. તો આ બધા કયા ભાવ છે? આ બધા જીવના ચારિત્ર ગુણની પર્યાયો છે, વિકારી પર્યાયો છે જનરલી. અચ્છા, ત્રીજો મિનિંગ થયો. આ જે ત્રીજો મિનિંગ થયો, એમાં ભાવ શબ્દનો કોન્ટેક્સ્ટ શું છે? કે પર્યાયરૂપ ભાવ છે. ખ્યાલ આવે ને? જે પહેલો મિનિંગ આપણે જોયો, એમાં મિનિંગ શું હતો? સ્વભાવ. સ્વભાવ એટલે કયા? એ દ્રવ્ય ગુણરૂપ, એ ગુણરૂપ ભાવ હતો, એ ગુણરૂપ શબ્દ હતો. જે સેકન્ડ જોયો, અસ્તિત્વ ભાવ, એ પણ કોના રૂપે હતો? એ ગુણરૂપ છે, એ હોવા પણ, એટલે એ એક દ્રવ્યનો ત્રિકાળ સ્વભાવ છે. પહેલા ને બીજા ત્રિકાળ. આ ત્રીજો મિનિંગ જે જોયો કેવો હતો? એ પર્યાયરૂપ છે. બરાબર. અચ્છા, હવે ઘણી જગ્યાએ જ્ઞાન ના વિકલ્પ ને પણ ભાવ કહેવામાં આવે છે કે મને આજે આવું જાણવાનો ભાવ થયો. જનરલી જેને જીવના કોઈ પણ ગુણની પર્યાયને ભાવ કહેવામાં આવે છે. જનરલી કહીએ તો જીવના કોઈ પણ ગુણની પર્યાયને પણ ભાવ કહેવાય, પણ એમાં આપણે જનરલી એનો યુઝ જ ચારિત્ર ગુણની અવસ્થામાં વધારે કરીએ છીએ. બરાબર. ચાલો, હવે જેવી રીતના આપણે એક જેવી રીતના આપણે કહીએ ને કે સોનાનો ભાવ કેટલો, તો એ ભાવ શબ્દનો મતલબ શું છે? કોલોક્વિયલી કન્વેન્શનલી જ આપણે એટલે પ્રાઇસ, એની કિંમત કેટલી છે, એટલે કે એનું આપણે તોલવા જઈએ તો એની અવસ્થા કેટલી છે. અચ્છા, હવે જે આ પાંચ પરાવર્તન છે ને, એમાં એક ભાવ પરાવર્તન છે ને, છેલ્લું પાંચ પરાવર્તન માં છેલ્લું પરાવર્તન કયું છે? ભાવ પરાવર્તન. તે ત્યાં ભાવ નો મીનિંગ શું છે? નહીં, ત્યાં ભાવનું ના 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 ના, જો પાંચ પ્રકારના પરાવર્તન છે, દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. કોણ મને કહે છે ત્યાં ભાવ પરાવર્તનમાં ભાવ શબ્દનો મીનિંગ શું? નહીં, ક્લોઝ પણ નોટ કરેક્ટ. ચારિત્ર ગુણની પર્યાય નથી. ચલો, ત્યાં ભાવ એટલે જીવની પર્યાયરૂપ ભાવ છે, એ અગ્રીડ. વિકારી પણ નથી, આગળ શુદ્ધ પણ નથી. નહીં, એ પારિણામિક તો હવે આપણે અહીંયા જોશું ને. એ ભાવ પરાવર્તનમાં ભાવ શબ્દનો મતલબ શું? જો ત્યાં જીવના પર્યાયરૂપ પણ વિકારી, નિર્વિકારી આદિ જેટલા પણ જે ભાવ થાય છે, જીવના પર્યાયરૂપ ભાવોની તારતમ્યતા એટલે કે જીવના અલગ અલગ જાતના ભાવો કેટલા થઈ શકે, જેવી રીતના સમજો મને બહુ ગુસ્સાના પરિણામ આવ્યા તો ગુસ્સાના પરિણામની રેન્જ કેટલી, એવી જ રીતે મને સમજો ભક્તિના ભાવ થયા તો એની રેન્જ કેટલી, મને સમ્યક્તોના ભાવ થયા, મને કેવળ જ્ઞાનના ભાવ થયા, એટલે અંદરથી કેવળ જ્ઞાન જીવની પર્યાયરૂપ છે ને ભાવ, તો એની રેન્જ કેટલી, આ બધા ભાવોની જે તારતમ્યતા જે છે ત્યાં એ ભાવ પરાવર્તનનો મીનિંગ છે. એટલે જીવના ભાવોનું વેરિએશન, જીવના પરિણામોની એની પર્યાયની તારતમ્યતા, ખ્યાલ આવે છે, એને પણ ભાવ કહેવાય. ઇન જનરલ જીવના કોઈ પણ ગુણની પર્યાય એને ભાવ શબ્દ કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે અહીંયા જીવના પાંચ અસાધારણ ભાવો જોઈ રહ્યા છે. આ પાંચ અસાધારણ ભાવમાં કયો મીનિંગ લેવો ભાવનો? જો જીવના ત્રિકાળી અને ક્ષણિક, ગુણરૂપ અને પર્યાયરૂપ બધા જ ભાવોને અહીંયા પાંચ ભાવમાં સમેટી લેવામાં આવ્યા છે. જે આપણે પહેલા ચાર ભાવો જોશું, ઔદૈક, શાયિક, શાયોક્ષમિક અને ઔપક્ષમિક, શાયિક, શાયોક્ષમિક, ઔદૈક, એ કયા ભાવો છે? એ જીવના પર્યાયરૂપ ભાવો છે. અને પારિણામિક છે, એમાં પર્યાયરૂપ ભાવ પણ છે અને દ્રવ્યરૂપ ભાવ પણ છે. ઇન જનરલ એ દ્રવ્યરૂપ ભાવ છે અને આ પર્યાયરૂપ ભાવો છે. બરાબર. એ ભાવ એટલે શું? ત્યાં પારિણામિકમાં જીવની શક્તિ, જીવની યોગ્યતા, એની તાકાત એટલે એના ગુણ પર્યાયો, બરાબર, એના ગુણો અને આ બાકીના ચારમાં એ ભાવ શબ્દનો મતલબ શું છે? કે જીવના પર્યાયરૂપ ભાવ કેવા થાય છે એનું વર્ણન. હવે ઇન જનરલ જો ફરીથી આપણે એને ટચ કરીએ કે જીવના જુદા જુદા ભાવો કેટલા પ્રકારના થઈ શકે, જેવી રીતના સમજો કે મને હસવાનો ભાવ થયો, મને રડવાનો ભાવ થયો, મને કોઈની પ્રત્યે રતિ ગમવાનો ભાવ થયો, મને અણગમાનો ભાવ થયો, મને સમજો ને આપણને ગુસ્સો આવ્યો, ક્રોધ, માન, માયા, લોભના ભાવ થયા. જીવને આવા ભાવો થાય છે ને નિરંતર. દરેક જીવને, દરેક સંસારી જીવને નિરંતર જુદા જુદા પ્રકારના ભાવો થાય છે. તો એ ભાવો કેટલા પ્રકારના થઈ શકે? જુદા જુદા બહુ થઈ શકે ને, બહુ બધા. એક ગુસ્સો જ આપણે જોઈએ, ખાલી આપણને ગુસ્સા નો ભાવ થયો તો આપણે કહે ને કે ભાઈ થોડો ગુસ્સો આવ્યો, મંદ ગુસ્સો આવ્યો, ઠીક વયો. પછી ના આજે મને થોડો વધારે ગુસ્સો આવી ગયો, પછી મને બહુ ગુસ્સો આવ્યો, મારી આંખો લાલ થઈ ગઈ એટલો મને ગુસ્સો આવ્યો, એનાથી વધારે ગુસ્સો આવ્યો, જાણે આમ શરીર કાપવા લાગ્યું, એનાથી વધારે ગુસ્સો આવે તો આપણે આમ હાથ પગ ચાલી જાય, કોઈ સાથે હાથા પાય ઉપર ઉતરી જઈએ, ખ્યાલ આવે છે ને. એનાથી વધારે ગુસ્સો આવે તો આમ જાણે કોઈનું હત્યા આદિ કરી નાખીએ, એનાથી વધારે ગુસ્સો આવે તો ક્યારેક પોતાની હત્યા કરી નાખીએ, ખ્યાલ આવે છે કે નહીં. તો ગુસ્સાની, ગુસ્સાના પરિણામની રેન્જ છે ને કે એકદમ મંદ થી લઈને એકદમ તીવ્ર સુધી, આખી રેન્જમાં આપણે ભલે ચાર પાંચ સ્ટેપ્સ ડિફાઇન કર્યા છે, આટલો ગુસ્સો આટલો ગુસ્સો આટલો, પણ તમે એને ક્વોન્ટિટેટિવલી વર્ણન નથી કરી શકતા ને. એક ગુસ્સો કેટલો એ વર્ણન કરવાને મારી પાસે શબ્દ નથી, તો સામેવાળો મારા શરીરના હાવભાવ જોઈને નિર્ણય કરે કે ભાઈ કેટલો ગુસ્સો આવ્યો. બાકી અંદર મને કેવો ગુસ્સો આવે છે કે રીતના નક્કી થાય એની ઇન્ટેન્સિટી. ઘણા હોય ને કે એને અંદરથી ખૂબ એવા ક્રોધના ભાવ થતા હોય પણ બહાર મોઢા પર દેખાય જ નહીં, હોય કે નહીં એવા. અને ઘણા કેવા હોય કે ભાઈ થોડાક પણ અંદર જેવા પરિણામ થાય એવા બહાર એમના પ્રગટ થઈ જાય. તો જીવના અંદર કેવા પરિણામ પ્રગટ થઈ રહ્યા છે એ નક્કી કેવી રીતના કરવું, નક્કી એટલે એને મેજર કેવી રીતના કરવું, ખ્યાલ આવે છે કે નહીં. ક્વેશ્ચન ફરીથી, જીવને આ તો આપણે ગુસ્સાના એક ભાવ લીધા બરાબર, હવે બીજા લઈ લો, ક્રોધ માન માયા લોભ આદિ લઈ લો. અથવા સમજો જીવને જાણવાની શક્તિ, સિમ્પલ મારામાં જાણવાની શક્તિ, મારી બુદ્ધિ કેટલી છે, જ્ઞાનની તાકાત કેટલી છે. તો સાવ મંદ પણ હોય શકે, કોઈ મંદ બુદ્ધિ હોય ને અને કોઈ એકદમ સ્માર્ટ હોય, તો એ બે ની વચ્ચે જ આખી રેન્જ છે એ જાણવાની શક્તિની. તો હવે કોઈની કેટલી શક્તિ છે એ માપવું કેવી રીતે, બે વસ્તુ છે અહીંયા કે એક તો એ શક્તિના વેરિએશન ઘણા બધા છે બરાબર, એ શક્તિના વેરિએશન ઘણા બધા છે. અને બીજું કે એને ક્વોન્ટિટેટિવલી, એને ગણતરી પ્રમાણે માપવાનું કોઈ સાધન નથી. જીવના પરિણામોને માપવાનું સાધન જો આમ તો છે, ખ્યાલ આવે ને, જેવી રીતના આપણે સમયને, અરે કાળને સમયમાં માપીએ છીએ, આકાશને જે ક્ષેત્ર છે એને પ્રદેશમાં માપીએ ને, એ પ્રદેશ એટલે સેન્ટીમીટર મિલીમીટર એવી રીતના ગણીએ ને, અને કાળને સમયથી પછી આગળ વધતા સેકન્ડ મિનિટ આદિ ગણીએ, એવી રીતના ભાવને કેવી રીતના માપવા, તો એનું એક સાધન છે એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય. અવિભાગ પ્રતિચ્છેદ બરાબર, એ અવિભાગ પ્રતિચ્છેદ થી પછી વર્ગ થાય, વર્ગણા હોય, જેવી રીતના આગળ સમયથી સેકન્ડ મિનિટ આદિ થાય, એવી રીતના અવિભાગ પ્રતિચ્છેદ થી આગળ વર્ગ, વર્ગણા, સ્પર્ધક આદિ બધું થાય છે બરાબર. પણ હવે એ કોમ્પ્લિકેટેડ છે, અને જેવી રીતના સમયની સંખ્યા, એક સમય પછી એક સેકન્ડ, જે આપણે નોર્મલ યુનિટ યુઝ કરીએ તો એમાં અસંખ્યાત સમયો આવી ગયા, ખ્યાલ આવે ને, સેકન્ડમાં અસંખ્યાત સમય, પછી મિનિટમાં અસંખ્યાત સમય, એટલે ગણતરી બધી અસંખ્યાતોમાં થાય છે બરાબર. એવી જ રીતે આ જે ભાવો છે એ ભાવોની ગણતરી બધી અનંતમાં થાય છે, સીધું અનંતની નીચે કઈ ઓલું છે જ નહીં એમ કે ભાઈ ગુસ્સો આવ્યો, મંદમાં મંદ ગુસ્સો આવ્યો, કેટલો આવ્યો કે અનંત અવિભાગ પ્રતિ છે, ખ્યાલ આવે ને. અને તીવ્ર આવ્યો તો કેટલો આવ્યો, એ આનંદ અવિભાગ પ્રતિ છે. તો ઓલું અનંત આના કરતા અનંત ઘણું વધારે, ખ્યાલ આવે છે કે નહીં. એટલે બધી ગણતરી અનંતોમાં જ થાય છે. એટલે આપણું જે નોર્મલ, જેમ કહીએ ને કે ક્ષયોક્ષમ જીવો છે, એ ક્ષયોક્ષમ જીવો એ ગણતરીને, એ ગણિતને પોતાના મગજમાં બેસાડી શકતા નથી. એટલે જીવના પરિણામોને કર્મના ઉદયથી વિભાજિત કરવાની એક પરિભાષા, કર્મના ઉદય અનુસાર, કર્મની અવસ્થા અનુસાર જીવના પરિણામોને ક્લાસિફાય કરવાની પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. ફરીથી, જીવના પરિણામોને કર્મની અવસ્થા અનુસાર વિભાજિત કરવાની પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવો. જેવી રીતના જીવના પરિણામોમાં આ બધું અનંતોમાં થાય છે, એને માપી શકાતું નથી, પણ કર્મમાં જે ગણતરીઓ થાય છે કરી શકાય છે. ખ્યાલ આવે? જે રીતના કર્મ નો ઉદય આવ્યો તો કેટલો ઉદય આવ્યો? તો આટલો ઉદય આવ્યો. અમુક જે આટલા આટલા કર્મ પરમાણુ ખરી ગયા, આટલા ઉત્કર્ષણ થયા, આટલા અપકર્ષણ થયા, આટલાનો ઉપશમ થયો, આટલા ક્ષય થઈ ગયા, અને એની ગણતરી તમે કરી શકો છો. કેમ કે ક્વોન્ટિટેટિવ નંબર્સ છે બધા. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ કર્મના જે ચેન્જીસ થાય છે એના અનુસાર જીવના પરિણામોને સમજાવવાની પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. જો ફરીથી, વિશ્વના દરેક દ્રવ્ય બીજા દ્રવ્યથી સ્વતંત્ર છે, એટલે ખરેખર તો જીવના પરિણામ અને કર્મની અવસ્થા એકબીજાથી ટોટલી સ્વતંત્ર છે. ખ્યાલ આવ્યો? જીવના પરિણામ અને કર્મની અવસ્થાઓ એકબીજાથી ટોટલી સ્વતંત્ર છે. એવું હોવા છતાં આ વિશ્વમાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે કે જેવા જેવા જીવના પરિણામ છે એવા એવા કર્મમાં પરિણમન જોવામાં આવે છે, અને જેવા જેવા કર્મમાં પરિણમન થાય છે એવા એવા જીવના પરિણામોમાં ચેન્જીસ જોવામાં આવે છે. એટલે વન ઓન વન કોરિલેશન છે કે જેવા આવા પરિણામ તો આવા કર્મની અવસ્થા. ખ્યાલ આવે? જેવી રીતના અહીંયા જીવના સમ્યક સ્વરૂપ પરિણામ, તો આ બાજુ કર્મનું ઉપશમ થવું અથવા ક્ષય થવું, એવું 100% કોરિલેશન જોવામાં આવે જ છે. માટે જીવના પરિણામોને સમજાવવા માટે કર્મની અવસ્થાઓનું સાધન વાપરવામાં આવે છે. જેવી રીતે આપણે થર્મોમીટરથી માપીએ ને ટેમ્પરેચર, તો ત્યારે એવું બને કે અંદર તાવ હોય પણ આમાં માપવામાં ન આવે, એવું બને? અરે શરીર ગરમ છે પણ થર્મોમીટરમાં દેખાડતું નથી, એવું બને? એવું ન બને ને કે જેવું જેવું ટેમ્પરેચર શરીરનું એવું એવું થર્મોમીટરમાં રીડિંગ, બરાબર ને? એ પણ વન ઓન વન કોરિલેશન છે કે નહીં? કે શરીર ઠંડુ હોય તો થર્મોમીટર ઓછું ટેમ્પરેચર બતાવે, શરીર ગરમ હોય તો થર્મોમીટર વધારે બતાવે. તો થર્મોમીટરનો યુઝ તેના માટે થાય છે કે શરીરના ટેમ્પરેચરને માપીને બતાવવા માટેનો યુઝ થાય છે. હવે થર્મોમીટરમાં જે ચેન્જીસ થાય છે એ શરીરને આધારિત નથી, એ પેલા મર્ક્યુરીને આધારિત છે, બરાબર છે ને? એવી જ રીતે અહીંયા કર્મમાં જે પરિણમન થાય છે એ જીવના પરિણામને આધારિત નથી, એ કર્મના પરિણમન પોતાની યોગ્યતાથી થાય છે. અને આ બાજુ જીવના પરિણામ પોતાની યોગ્યતાથી બદલાય છે. એવું હોવા છતાં બેમાં એવો જોરદાર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે બંનેમાં હંમેશા વન ઓન વન કોરિલેશન જોવામાં આવે છે. માટે કર્મની અવસ્થા અનુસાર જીવના પરિણામોનું વિભાજિત કરવું એને જીવના પાંચ અસાધારણ ભાવ કહેવામાં આવે છે, બરાબર? તો જો અહીંયા જીવના આપણે જે પાંચ અસાધારણ ભાવો જોયા એના નામ જોયા, કયા નામ જોયા? ઔક્ષમિક, શાયિક, શાયોક્ષમિક, અદૈહિક અને પારિણામિક. તો જો ઔક્ષમિક ભાવ એટલે જીવનો જ્યારે ઔક્ષમિક ભાવ છે તો આ બાજુ કર્મમાં ઉપશમરૂપ અવસ્થા જોવામાં આવે છે. કર્મમાં ઉપશમરૂપ અવસ્થા જોવામાં આવે તો જીવનો ઔક્ષમિક ભાવ પ્રગટ થાય છે. જ્યારે અહીંયા કર્મમાં ક્ષય થઈ જાય, કર્મનો ટોટલ નાશ થઈ જાય, ત્યારે જીવના જે ભાવ હોય તો એને ક્ષાયિક ભાવ કહેવાય છે. કર્મનો ક્ષયોક્ષમ જોવામાં આવે છે અને ત્યારે જીવના જે ભાવ હોય તો એને ક્ષાયોક્ષમિક ભાવ કહેવાય છે. હવે આ ક્ષયોક્ષમ ને બધું શું એ સમજશું આપણે ધીરે ધીરે. આ બાજુ કર્મનો ઉદય જોવામાં આવે છે તો અહીંયા જીવના અદૈહિક ભાવ જોવામાં આવે છે. અને કર્મની ઉપાધિથી નિરપેક્ષ એટલે કર્મમાં જે પણ કઈ અવસ્થા હોય ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ, જીવનો કોઈ એક એવો ઇન્ડિપેન્ડન્ટ ભાવ છે જેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે, બરાબર? તો જે પહેલા ચાર ભાવો છે એ કર્મની અવસ્થાને અનુરૂપ ભાવો છે, અને પાંચમો પારિણામિક ભાવ કેવો છે કે કર્મની અવસ્થાથી ઇન્ડિપેન્ડન્ટ ભાવ છે. કર્મમાં જે ચેન્જીસ થાય છે ને, ક્યારેક ઉદય થાય, ક્યારેક ઉપશમ થાય, આદિ, તે ચેન્જ દ્રવ્યમાં થાય, ગુણમાં થાય કે પર્યાયમાં થાય? કર્મની પર્યાયમાં થાય ને. તો ત્યારે જીવમાં પણ કેવા ભાવ હોવા જોઈએ? કે અહીંયા ઉદય થયો તો જીવના આવા ભાવ થયા. તો આવા થયા તો પહેલા નહોતા ને? તો કંઈક નવું ઉત્પન્ન થાય તો દ્રવ્યમાં થાય, ગુણમાં થાય કે પર્યાયમાં થાય? પર્યાયમાં થાય. એટલે પહેલા ચાર ભાવો જે છે એ જીવના પર્યાય રૂપ ભાવો છે. અને અહીંયા જે છેલ્લો ભાવ છે પારિણામિક ભાવ, તો કર્મમાં કોઈ પણ અવસ્થા હોવા દો, એ જીવનો એવો ભાવ હંમેશા એવો જ રહે છે. તો હંમેશા રહેવા વાળો ભાવ કેવો હોય? એ દ્રવ્ય ગુણ રૂપ ભાવ હોય ને, દ્રવ્ય રૂપ ભાવ હોય. એટલે પારિણામિક ભાવ કેવું છે? એ દ્રવ્ય રૂપ ભાવ છે. એ કર્મની કોઈ પણ અવસ્થા હોય, એનો ઉદય હોય, ક્ષય હોય, ગમે તે હોય, એ પારિણામિક ભાવ હંમેશા એવો ને એવો જ રહે છે. એટલે એને કર્મની ઉપાધિથી નિરપેક્ષ. ઉપાધિ કેમ કીધું અહીંયા? કેમ કે જીવમાં જે ભાવો થાય છે એમાં કર્મનો આરોપ આપવામાં આવે છે. આરોપ એટલે કે આપણે ઉપાધિ કહીએ ને કે ભાઈ એક એના પર એક બર્ડન નાખી દેવામાં આવે છે, જો જીવના આવા ભાવ થાય આને કારણે છે, એવો એક સંબંધ બનાવી દેવામાં આવ્યો ને, એટલે એને ઉપાધિ કહેવાય. તો અહીંયા કર્મની કોઈ પણ અવસ્થા હોય એની સાથે પારિણામિક ભાવનો કોઈ સંબંધ જ નથી, એટલે એનાથી નિરપેક્ષ છે. જો આ પાંચ ભાવો આપણે એનું સાધારણ આજે નામ જોયા, એ પાંચ ભાવો કેવી રીતના, એ પાંચ ભાવોનું ક્લાસિફિકેશન કેમ કરવામાં આવ્યું કે ભાઈ આ જીવના ભાવો તો અસંખ્યાત લોક પ્રમાણ ટાઈપના છે અને એને માપી શકાતા નથી, માટે કર્મની ઉપાધિથી જીવના ભાવોનું બતાવવું, એ પદ્ધતિ આપણે જોઈ. અને આપણે સૂત્ર આજે યાદ કર્યું. સૂત્ર બધાને યાદ રહ્યું? કોણ બોલશે એકવાર જોયા વગર? ત્રણ ભેદ છે ને, ત્રણ ભાગ. ફર્સ્ટ ભાગ શું છે? ઔક્ષમિક શાયિકો ભાવો. બીજો ભાગ મિશ્રસ્ય જીવસ્ય. ત્રીજો ભાગ સ્વતત્વમ ઔદયિક પારિણામિકો છ. તો આ સૂત્ર આજે આપણે યાદ કર્યું, આ ત્રણ વસ્તુ આજે આપણે કરી. હવે આનો એક એક વધારેમાં એનું મીનિંગ, એની પરિભાષાઓ, એ બધું આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. પછી આગળના સૂત્રોમાં સેકન્ડ થી લઈને સેવન સુધી એના ભેદ પ્રભેદો આવશે. ઔક્ષમિક ભાવના ભેદ પ્રભેદ, શાયોક્ષમિક ભાવના ભેદ પ્રભેદ, આજે બધી ચર્ચા આપણે આગળ કરશું. અહીંયા આપણે સ્ટોપ કરીએ, જીનવાણી સૂત્ર લઈએ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુંગો. બોલો જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો